દેવલાલીમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈની તારીખ 7/3/87ની રાત્રિ ચર્ચા સળંગ પ્રવચન નંબર 158.
કેવળી ભગવાન નિશ્ચયને કી પોતાના આત્માને જાણે છે અને વ્યવહારને કી લોકાલોકને જાણે છે, આત્માને નહીં. એમ નિયમસારની ગાથા લોકો પર આધાર આપે છે પ્રશ્નકાર, કે નિયમસારમાં આવી રીતે કુંકુંદ આચાર્ય ભગવાને જણાવ્યું કે નિશ્ચયથી કેવળી ભગવાન પોતાના આત્માને જાણે છે, વ્યવહાર નહીં લોકાલોકને જાણે છે અને સોને નહીં પરને જાણે છે. નિશ્ચયનીમાં સોને જાણે છે પરને નહીં, વ્યવહાર નહીં પરને જાણે છે સોને નહીં, બરાબર એવી ગાથા છે. એમાં એક પ્રશ્ન ઉત્પન્ન થયો, હવે પ્રશ્ન ઉઠે છે કે કેવળી ભગવાન લોકાલોક સન્મુખ તો થતા નથી, લોકાલોક ની સન્મુખ એનો ઉપયોગ નથી, અને લોકાલોક કેવળ જ્ઞાન ની પર્યાય માં જણાય છે, એ પણ 100% સાચી વાત છે. પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે લોકાલોક ની સન્મુખ થતા નથી અને છતાં લોકાલોક ને જાણે છે, એ 100% વાત સાચી છે. તો એ લોકાલોક ને જાણવાની કઈ રીતિ છે? સમજાણો પ્રશ્ન બરાબર. કેવળી ભગવાન લોકાલોક ને સન્મુખ થતા નથી અને લોકાલોક ને જાણ્યા વગર રહેતા નથી. લોકાલોક ને તો જાણે છે અને જ્ઞેય ની સન્મુખ થતા નથી, તો એ જ્ઞેની સન્મુખ થયા સિવાય લોકાલોક ની સન્મુખ થયા સિવાય કેવી રીતે જાણે, એની વિધિ શું?
વિધિ શું? બરાબર.
કેવળી ભગવાન જાણે છે 100% સાચી વાત, એની વિધિ પૂછી છે. એની વિધિ એવી છે કે લોકાલોક ને વ્યવહાર ને જાણે છે કેવળી ભગવાન,
બરાબર.
એમાં એક અપેક્ષા એવી છે કે લોકાલોકમાં તન્મય થતા નથી, માટે લોકાલોક નું જાણવું વ્યવહાર. બીજું, જેમાં પરની અપેક્ષા આવે તેને વ્યવહાર કહેવામાં આવે છે, પરનો આશ્રય નહીં પણ લોકાલોક ને જાણે, પરની અપેક્ષા આવી માટે તેને વ્યવહાર કહેવામાં આવે. બે વાત થઈ. હવે લોકાલોક ને જાણવાની વિધિ શું છે, કેવી રીતે જાણે છે, એનો ખુલાસો પ્રસારમાં એમ કર્યો છે કે કેવળ જ્ઞાન છે તે લોકાલોક ના જે જ્ઞાકારો છે, લોકાલોકના જ્ઞાકારો એટલે જ્ઞેયોના સ્વરૂપો, દ્રવ્ય ગુણ પર્યાય, ભૂત ભવિષ્ય વર્તમાન બધું લઈ લો, એને જ્ઞાકારો કહેવાય. નિમિત્ત ભૂત જ્ઞાકારો, લોકાલોક નિમિત્ત છે, એને નિમિત્ત ભૂત જ્ઞાકારો કહેવામાં આવે છે. એ જ્ઞાકારો નિમિત્ત ભૂત જ્ઞાકારો છે તે કેવળ ભગવાનની જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસે છે, પ્રતિબિંબ બોલો બેમના પ્રતિબિંબ. તો એ કેવળ જ્ઞાનની અવસ્થાને નૈમિત્તિક ભૂત જ્ઞાકારો કહેવામાં
આવે છે.
એક નિમિત્ત ભૂત જ્ઞાકારો બાર, અને અહીંયા જે પ્રતિભાસ છે જ્ઞાનની પર્યાયમાં એને નૈમિત્તિક ભૂત જ્ઞાકારો કહેવામાં આવે છે. હવે ખરેખર કેવળી તો જાણે છે તો નૈમિત્તિક ભૂત કાર્ય નહીં, જ્ઞાનાકારો પણ કહેવાય. હવે એ પોતાની અવસ્થાને જાણે છે, એ જ્ઞાન ની પર્યાય છે. એ જે છે લોકાલોક જેમાં ઝળકે છે એવી જે સ્વચ્છતા એ જ્ઞાનની પર્યાય જ છે, કેવળ જ્ઞાનની પર્યાય. એ કેવળ જ્ઞાનની પર્યાયને જાણે છે, તો કાર્યમાં કારણનો ઉચ્ચાર કરીને લોકાલોકને જાણે છે પણ કહેવામાં આવે છે. એની જાણવાની વિધિ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે લોકો જાણે છે એમ નથી, જાણવાની વિધિ જુદી છે. ડાયરેક્ટ નથી જાણતા પણ ઇનડાયરેક્ટ જાણે છે, જાણે છે 100%. કેમ કે ઋષુદેવ ભગવાનના કાળમાં એનો પૌત્ર મરીચી ભગવાન મહાવીરનો જીવ આ 24મો તીર્થંકર થશે. મરીચીનો જીવ
24મો
હવે 24મો તીર્થંકર થાય એને તો કોઈ કાળ કોઈ પાર વગરનો દરિયો ગજમાં
એક કોડા કોડી સાગર
એક કોડા કોડી સાગર એમાં 2000 સાગર થી વધારે તો દ્રષ્ટિ અવસ્થા નથી.
બરાબર
કેટલા ભવ પાર વગરના વચ્ચે કર્યા અને છતાં એનું જે જાણકાર હું 100% સાચું
બરાબર
તીર્થંકર થયા તીર્થંકર હવે એ તીર્થંકર ના જીવ ની સામે ના જોયું એને સામે જોતા જ નથી કોઈની આ ભગવાન છે સામે જોયે છે આપણે દર્શન કરીએ ત્યાં વાત કરે છે તો આંખ ઢાળી નહીં તો પોતાના સ્વરૂપમાં લીન છે પણ એની જ્ઞાનની સત્તા એ છે કે લોકાલોકમાં ઝળકે છે પ્રતિભાસ થાય છે. લોકાલોક બીમ કહેવાય તો આને પ્રતિબિંબ કહેવાય લોકાલોકને નિમિત્ત કહેવાય તો આને નૈમિત્તિક જ્ઞાનની અવસ્થા કહેવાય. નિમિત્ત નૈમિત્તિક ના બે સંબંધ છે એક વિકાર રૂપ નિમિત્ત નૈમિત્તિક અને એક નિર્મળ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ્ઞાનની સાથે નહીં દો તો એ પોતાની નૈમિત્તિક અવસ્થાને જાણે છે એ કાર્યથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને જાણે છે નૈમિત્તિક નહીં ને ઉપચાર થોકે નિમિત્તને જાણે છે એ રીતે કેવળી ભગવાન લોકાલોકને જાણે છે તેને વ્યવહાર કહેવામાં આવે. કાર્યને જાણે તે નિશ્ચય અને નિમિત્ત કારણને જાણે છે માટે ઉપચાર કરીને એ કેવડી ભગવાન લોકાલોકને જાણે છે. આનો ખુલાસો પ્રવચનસાર ગાથા 26 ગાથા 31 અને ગાથા 32માં ઘણો ખુલાસો એમાં રહેલો. આપણે તો શાસ્ત્રનો આધાર આપીએ એટલે પછી ઘેરે જઈને ટાઈમ મળે તો વાંચે.
બરાબર
ટાઈમ મળે તો ખાતરી થઈ જાય.
આ બોલો એટલે વાંચવું પડે.
વાંચવું હા વાંચવું જ એટલા માટે તો કહું છું. વાંચવાથી શું થાય કે આપણા જ્ઞાનની જડતા આ વાત એવી છે. સુરેન્દ્રભાઈ આ ગ્રેયો ને આત્મા જાણે છે પરને જાણે છે એ સંબંધે એમને ખ્યાલ નથી. જગતની પાસે ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞેયથી જ્ઞાન તરફે જાણે એક જ્ઞેયને જાણે ત્યાં બીજા જ્ઞેયને જાણવું હોય તો એને છોડે તો જ્ઞેયથી જ્ઞાન તરફ જ્ઞેયથી જ્ઞાન તરફ ખ્યાલ કરે જ્ઞાન ઘૂમરી થાય. એવી રીતે અતિન્દ્રિય જ્ઞાનમાં નથી. અતિન્દ્રિય જ્ઞાનમાં જ્ઞેયની સંકુપ્ન થવું પડે.
બરાબર એની પ્રક્રિયા જુદી
એની પ્રક્રિયા આખી જુદી છે જાણવાની. ભાઈ હવે શું આ વિષય બહુ ગહન છે અને એનું કારણ છે કે એક નિર્જરા અધિકારમાં જયશંકરાચાર્ય ભગવાને એનો ખુલાસો કર્યો છે. આ તો આપણે કેવળીની વાત કરી હવે છદ્મસ્થ જ્ઞાનીની વાત હે એ જરૂર છે.
પ્રશ્ન કે છે
આ પ્રશ્ન કે એનો ઉત્તર આવ્યો આવી ગયો છે ભલે કે આ પ્રતિમાની છે જ્ઞાની એના દર્શન કરે છે હે બધા દેખે કે પ્રતિમાના દર્શન કરે છે. બરાબર હવે પ્રતિમાને એ જાણે છે કે પ્રતિમા જેમાં જણાય છે એવા જ્ઞાકાર જ્ઞાનને જાણે છે. એ જ્ઞાકાર જ્ઞાનને જાણે એ કાર્ય છે અને કાર્યમાં કારણો ઉપચાર આપીને ભગવાનની પ્રતિમાનો દર્શન કરે છે એમ કહેવાય. જાણે છે તો અહીંયા એના માટે નિર્જરા અધિકારમાં 4 ગાથા મૂકી જયશંકરના ચાર કે આહાર પાણી ધર્મ ને અધર્મ 4 બહુ મૂક્યા. અનિચ્છક ને અપરિગ્રહી કયો જેને ઈચ્છા નથી તેને અપરિગ્રહી કહેવામાં આવે. આહાર ની ઈચ્છા નહીં પાણી ની નહીં ધર્મ ની અધર્મ ની ઈચ્છા નહીં કોઈ પાપ નહીં. છતાં 210 11 12 ને તે જયશંકર આચાર્ય ભગવાન નિર્જરા અધિકાર હવે એમાં એમને એમ કહ્યું ફરમાયું કે આહાર પાણી ધર્મ ધર્મ કોઈ પાપ એને તો પાપના પરિણામ નથી પણ જનરલ આખી વાત વિચારના સ્થાન વાળાને પણ લઈ એને તો કોઈ પ્રકૃતિ છે કોઈ ભાવ ભાઈ સીધો 5 આવૃત્તિ નથી જાણતા. શુભ ભાવને સીધા નથી જાણતા અને શુભ ભાવને જાણે છે ભાવને જીતા જાણતા નથી, છતાં જાણે છે 100% સાચી વાત. એની જાણવાની વિધિ અલગ થઈ ગઈ એમ કહ્યું કે દર્પણ મે આયો મે પ્રતિબિંબ કે સમાન હમ આહાર પાણી ને જાણીએ છીએ. એટલે આહાર જેમાં જણાય છે આહાર નિમિત્ત છે, એની જ્ઞાનની સત્તા નૈમિત છે, એ નૈમિત પર્યાય નાયક્યભિન છે. ભેદ કરીને કહે છે કે અમે નૈમિત જ્ઞાનની અવસ્થાને જાણીએ છીએ, તો જાણીએ છીએ તો જાણે છે તો જ્ઞાનની પર્યાય નહીં, પણ જ્ઞાનની પર્યાયમાં જે નિમિત્ત છે એને ઉપચારથી જાણે છે કહેવામાં આવે છે. આખી અતિન્દ્રિય જ્ઞાનની જાણવાની કળા જુદી છે અને ઇન્દ્રિય જ્ઞાનથી લોકો કહે છે એ જુદી કળા.
કાર્તિક અનુ પ્રેક્ષામાં એક ગાથા હતા, કાર્તિક અનુ પ્રેક્ષામાં બે ગાથા
છે ને, આવી
એક ગાથા
એક
256 કે 260 બે માંથી
256
બે માંથી
બે માંથી આ આ વિષય એવો ગુણ છે કે પરને જાણવું હોય ને લો હોય ને તો સોને જાણી લે બસ, પછી કી વાત લોકાલોકથી જાણવું છે ને લોકાલોકથી મારે જાણવું. અત્યારે લોકલક જાણવાની ઈચ્છા થાય છે પણ જો આત્માને જાણી ડૂબીને લોકલક થઈ જાય તો જાણવાની ઈચ્છા એક સમયમાં લોકલોકને નહીં જાણે, લોકલોક જેમાં જણાય એવા જ્ઞાનને જાણશે. આ એ વખતે અવકાશ આખી પ્રક્રિયા જુદી છે.
એમાં પ્રશ્ન એ થાય છે કે સાધકની સાધક અતિન્દ્રિય જ્ઞાનમાં પદની પર્યાય ભવિષ્યની પર્યાય જાણી શકે એ અતિન્દ્રિય જ્ઞાનમાં જાણી શકે કે કેમ?
અતિન્દ્રિય જ્ઞાનમાં એ બધું અતિન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન જ નથી, જ્ઞેય છે.
અચ્છા, પદની સાધક છે પોતાના પોતાની પર્યાય સત્તામાં છે એને તો જાણી શકે, પણ પદની પર્યાય જે ભવિષ્યમાં થવાની છે એને જાણવા માટે અતિન્દ્રિય જ્ઞાન.
એમાં હમણાં વિતરાગ વિજ્ઞાનમાં દ્રવ્ય નિયના લેખ આવે, દ્રવ્ય નહીં 47 નહીં છે, એમાં દ્રવ્ય નહીં છે. એ દ્રવ્ય નહીંથી જોવામાં આવે તો બીજા જીવોનું ભૂત અને ભવિષ્ય વર્તમાન જાણી શકે, ભૂત અને ભવિષ્ય જાણી શકે કે આ જીવ આટલા ભાવ પછી આ તીર્થંકર થશે, એવું જ્ઞાનમાં સાધકના જ્ઞાનમાં આવી જાય. અરે ચિત્ત પર્યાય થશે એ જ્ઞાનમાં આવી જાય, એવું બધું એમાં લેખમાં આવ્યું છે રુદ્રમાં. એવી તાકાત જ્ઞાનની પર્યાયની છે કે શું વાત કરી, લોકાલોક જણાય છે જ્ઞાનમાં કરો છે એટલું કરો, બાકી કોઈ કોઈ જીવને એ પ્રકારની જ્ઞાનની ઉઘાડ વધારતી હોય તો એ વધારે જાણી શકે. જેમ કે શ્રીમદ રાજચંદ્રજી એ પ્રકારની નિર્મળતા હતી, તો સામાજીને એ ભવ કહી દેતો, એ પ્રતિભા કહી દેતો, જ્ઞાનની પર્યાયની નિર્મળતા જ્ઞાનની તાકાત હોય શું છે અને એ દ્રવ્ય નહીંથી જાણી શકે. એક દ્રવ્ય નિક્ષેપ છે, ચાર પ્રકારના નિક્ષેપમાં એક દ્રવ્ય નિક્ષેપ છે. દ્રવ્ય નિક્ષેપ પોતાનો આત્મા પણ છે અને બીજા જગતના પદાર્થો પણ દ્રવ્ય નિક્ષેપ છે. એ દ્રવ્ય નિક્ષેપ છે અને અહીંયા નહીં પ્રગટ થાય છે કે ભૂત અને ભવિષ્યની પર્યાય, પોતાની ભૂતની પર્યાય અને પોતાની ભાવિની પર્યાય જણાય જાય અને બીજાની ભૂત અને ભવિષ્યની પર્યાય પણ જણાઈ જાય. એટલે આ વિષય એવો છે કે કેવળ અનુભવનો વિષય છે, જ્ઞાનીના અનુભવનો વિષય છે. અનુભવી સિવાય આ વાત ઘડીકમાં લડે ઉતરે એવી નથી, બાકી છે 100% સત્ય. એક નાગસેન મુનિ છે એને તત્વાનુશાસનની રચના કરી, એમાં નિરીક્ષણ ધ્યાનમાંથી બહાર આવી અને એના શિષ્યને કહ્યું કે આજે કેવળ જ્ઞાનના દર્શન. શિષ્ય કે પણ આ તો સંચન છે, કા માનવું કેવડી તો અત્યારે કંઈ છે નહીં, પણ કેવી રીતે કે આ વાત અમે કહીએ છીએ એ બ્રહ્મજ્ઞાનની માફક જૂટફૂટ નથી. અમારો આત્મા દ્રવ્ય નિક્ષેપ છે અને સુજ્ઞાનનો એક દોષ નહીં પ્રગટ થયો છે. નહીંના વિષય નહીંનો વિષય નિક્ષેપ છે અને એમાં દ્રવ્ય નિક્ષેપ છે, એમાં ભૂત અને ભાવિત ક્રિયા જણાઈ જાય, કેવળ જ્ઞાન થવાનું છે અને જણાઈ જાય
ત્યારે
ગુરુદેવે આ વાત કરી ત્યારે એક ભાઈ પ્રશ્ન કર્યો, એ તો શ્રદ્ધા અપેક્ષા એને તો શ્રદ્ધા અપેક્ષા એ તમે કહ્યું ને રુદે નીતિ નહીં જ્ઞાન અપેક્ષા એ જ્ઞાન જ્ઞાનમાં કેવો જ્ઞાન હતો શીખી રહ્યા શુદ્ધ જ્ઞાન ને ઉષમાં એ વિષય એમાં છે એ વિષય સમયસાર ના ભાવાત્મા પણ છે જયચંદ પંડિતે બે જગ્યાએ કહ્યો છે બીજો વિષય શ્રીમદ રાજચંદ્રજી કહ્યો છે મુખ્ય નયના હેતુ એ કેવું જ્ઞાન વર્તે છે ઈચ્છા નહીં કેવું જ્ઞાન કહ્યું છે ચાર બોલ છે ચાર છે ને
ચાર
બોલજી ચાર હવે એ તો ગ્રસ્તી હતા શું શું ગોસ્તા વર્તે છે એટલે કે આ કેવળ જ્ઞાન અમને જ્ઞાન માં જણાય છે હવે શુદ્ધ જ્ઞાન ની તાકાત કેવળ જ્ઞાન ના દર્શન થાય એનાથી પછી વધારે ત્રણ જગ્યાએ છે
નાથસેન મુનિ ના શિષ્ય બનાવ્યું
જે હોય પણ ટૂંકામાં એમાં છે તત્વાનું શાસન માં બે વાત છે બે
જગ્યાએ
કેવળી ના દર્શન થાય છે સમાન ની વાત નથી ભાઈ શુદ્ધ જ્ઞાન માં કેવળ જ્ઞાન ની પર્યાય ના દર્શન થાય છે અટાણ હવે એ શું એનો અર્થ
પંચમ
અટાણ કેવું જ્ઞાન નથી ભવિષ્ય ની પર્યાય વર્તમાન માં જણાય જાય અહીંયા અંદર માં રહેલી ભવિષ્ય ની પર્યાય વર્તમાન માં જણાય જાય એ નયનો વિષય આત્મા દ્રવ્ય નિક્ષેપ છે દ્રવ્ય નિક્ષેપ માં ભૂત ને ભાવિ પર્યાય જણાય જાય પર્યાયમાં નિશ્ચય અને વ્યવહાર નહીં લગાડવા પાછળ શું પ્રયોજન છે આચાર્ય ભગવાને નિશ્ચય લઈને વ્યવહાર નહીંથી સ્વરૂપ સમજાવ્યું છે કે નિશ્ચય નહીંથી કેવી બને જાણે વ્યવહાર નહીંથી બને જાણે એની પાસે નહીં નથી એની પાસે નહીં નથી પણ નહીંનો વિષય શું છે એ બતાવી આમ તો પ્રમાણ જ્ઞાનથી સ્વ પર ને બે ને જાણે છે એ તો આવે છે સ્વ પર બે ને જાણે છે કેવલી ભગવાન અપર પ્રકાર તો આવે પણ નહીં લગાડવાનું કારણ એ છે કે ખરેખર વ્યવહારને કેવળી ભગવાન લોકાલોકને જાણે છે એવું જેને ખ્યાલ આવે એને પર્સન ઉતારી નંદ માગી એની રીત શું છે જાણવાની જાણવાની કળા જુદી છે એ શું છે
ઇન્દ્રિયાની માપ પડે નહીં દે
નિશ્ચય લઈને વ્યવહાર લખવાનું કારણ એ છે કે ખરેખર નિશ્ચય નહીં વળે લોકોનું આત્મા જણાય છે અને નિશ્ચય નહીં વળે લોકાલોક સંબંધે એનું જ્ઞાન જ જણાય છે લોકાલોક નહીં એનો નિષેધ કરવા માટે નિશ્ચય એવા મેં તમને રહી. વ્યવહારને એ લોકોને જાણે છે, એમાં પણ ઉપચાર કર્યો, ઉપચારથી જાણે છે. ખરેખર તો એના કાર્ય નાયક થાય છે. હવે એક હરીશો લ્યો, હરીશો દર્પણ, અને સડક ઉપર પોતાનું મકાન છે, બેઠા બેઠા હરીશામાં જોયા કરે. ઘણી મોટરો નીકળે, ઘણું નીકળે, એમાં એક મોટર નીકળી 4000 નંબર વાળી. હરીશા ને છા બેઠા બેઠા કે છે, 10-20 માણસ બેઠા હતા, 4000 નંબરની મોટર લઈ મોટર આમ આવી ગઈ. આમ કે 4000 નંબરના મોટર લઈ નંબર વાળી લઈ. અરે તમે મોટર જોઈ નથી, તમારું મુખ મોટરની સન્મુખ નથી. જોજો, મોટર એટલે એની સન્મુખ, એનું મુખ તો દર્પણ આમે છે. એને દર્પણી સામે જોઈને 4000 નંબરની મોટર કહી. એ હાથવે છે નંબર ખોટો, સાચો નંબર છે. બિંબનું પ્રતિબિંબ જોયું એને, એ પ્રતિબિંબ છે, એ દર્પણની નિર્માવસ્થા છે. ત્યાં મોટરનો નંબર નથી, મોટરનો નંબર મોટરમાં છે. હવે આવી વાત સમજે તો કામ થઈ જાય. આમ આમ શું જોશો, આમ જો ને બધું જણાય જશે. વ્યવહાર ભાષાથી સમજે છે એને એમ કહેવાય કે પર જણાય જાય, મને પર જણાય છે, પર જણાય છે એમ નહી, નાનપણ ને જાણે છે એમ કેવું છે. ત્યારે નાનપણ ને જાણે પછી કહેવાય, ખરેખર તો ઘડિયાળમાં 8 કયા જણાય છે, ઘડિયાળ જણાતી નથી. ઘડિયાળ જણાય છે કે ઘડિયાળ જેમાં જણાય એવું જ્ઞાન જણાય છે. ઘડિયાળની જાહેરાત ક્યાંથી કરી? કે ઉર્ધ્વપણે જ્ઞાને ઘડિયાળનો આકાર જાણી લીધો. આ એ ઘડિયાળનો જ્ઞાકાર જ્ઞાન જાણીને કે જે ઘડિયાળ જણાય એ જાણીથી શરૂ થાય બધું. હા, એને જ્ઞાકાર જ્ઞાન કહેવાય. ઇન્દ્રિય જ્ઞાન વડે જ્ઞાની કોઈને જાણતા નથી, કઈ ખુલાસો નહીં. પર સત્તા અલગ જ્ઞાન છે. જ્ઞાની અતિન્દ્રિય જ્ઞાન માં ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન પણ જાણે છે. એટલે જાણવાનું સાધન ઇન્દ્રિય જ્ઞાન નથી. સ્વને કે પરને જાણવાનું સાધન ઇન્દ્રિય જ્ઞાન નથી. એ સાધન માને એની ઇન્દ્રિય જ્ઞાન ને આત્મા એક મહિના જ્ઞાન પ્રસંગ કરી. અત્યારે તમે કાન વડે સાંભળતા નથી, કેમ કે કાન જ નથી આત્મા. ધીરુભાઈ દ્વારા જેવી વાત છે, ધીરુભાઈ બેઠા છે, આત્માને કાન નથી. હે, આત્માને કાન નથી ના, કેમ કે આ જળની અવસ્થા છે, ઉદગલની અવસ્થા, એ બરાબર. હવે આત્માને ભાવિંદ્રિયો પણ ભાવ છે, એટલે ભાવિંદ્રિય વડે પણ દેશના અવધિ સાંભળતો નથી. ત્યારે કરવું શું? કે એને સાધન માનતા એને એકતા થઈ જાય છે. ભાવિંદ્રિયને દ્રવિંદ્રિય વડે હું જાણું છું, વડે એ સાધન છે. કરણ કરણ પતિની જ્ઞાનની ભગવાન આત્મા એને ઇન્દ્રિય જ્ઞાન સાધન થાય જાણે તો પરાધીન થઈ ગયો. માટે એનાથી નથી જાણતો, પણ અતિન્દ્રિય જ્ઞાનથી જાણે છે. એટલે એની સાથે એકતા બધી તૂટી અને આત્માનો અનુભવ થઈ શકે છે. બહુ જૂન છે, બધું બહાર પડી ગયું છે. હૃદયના વ્યાખ્યાન માટે બધા
49 ની ગાથામાં લીધું છે. લોકોને તત્વ મળે નહીં પછી કાંઈ ને કાંઈ આડે રસ્તે ચડી જાય. ધર્મ તો બધાને કરવો જ, શરીરના મળ્યા હોય ઉપવાસ કરે, પૈસાના મળ્યા હોય દાન આપે. આત્મા જુદો છે, ઇન્દ્રિયના જુદી છે. જેમ રાગ ભી છે એ રાગ ને ભાવક નો ભાવ કર્યો, ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞેય નો ભાવ કર્યો. એ બે થી બે જ્ઞાન કરે. ભાવક ભાવ થી પણ આત્મા ભીન અને જ્ઞેય ભાવ થી પણ. પેલા તો ભાવક નો ભાવ છે એ બે સુખર રાગ છે, ભાવક નો ભાવ છે. આત્મા નો ભાવ નથી, દાયક નો ભાવ નથી. ભાવક એટલે દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ ના પરિણામ છે રાગ. તો શાસ્ત્ર જ્ઞાન નો જ્ઞાન તો પંડિતો નો મોક્ષ થઈ જાય. અને અંગુઠા છાપ હોય એ તો મોક્ષ ના જાય. અંગુઠા છાપ યો જાય મોક્ષ, એને ક્યાં શાસ્ત્ર જ્ઞાન ની જરૂર. આપણા ભગવાન કૃષ્ણ સિંહ મહારાજ સિંહ હતા, પછી સિંહ મહારાજ થઈ ગયા. આ પરને જાણવાનો કિલ્લો સમજાયો, એટલે પરને જાણવાનો પક્ષ નહીં છૂટે. આત્મા પરને કેવી રીતે જાણે? પરને આત્મા જાણતો નથી એમ કહેવામાં ઇન્દ્રિય જ્ઞાન નો નિષેધ છે, જ્ઞાન નો નિષેધ નથી. આત્મા પરને જાણતો નથી એમાં ઇન્દ્રિય જ્ઞાન નો નિષેધ કરવો છે, જ્ઞાન નો નિષેધ નથી. અમે વ્યવહાર નો નિષેધ કરીએ છીએ એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? કેમ કે તું તો એવો છો નહીં. અમે કઈ જગ્યા આત્મા રાખી નથી, અમે કઈ જગ્યા આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને ના જાણે, તો એમાં તને ખોટું કેમ લાગે છે? અમે તો વ્યવહાર નો નિષેધ કરીએ છીએ, એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? અમે અતિન્દ્રિય જ્ઞાન માં આત્માનો નિષેધ કરતા હોય તો બરાબર, તો તારો નિષેધ થાય છે. પણ તો ઇન્દ્રિય જ્ઞાન વાળો નથી અને કાંતારે નથી, કાંતારે નથી તો એમાં ઇન્દ્રિય વ્યવહાર નો નિષેધ કરી સાચી વાત છે. તારો નિષેધ ક્યાં આવ્યો? એમાં હા શબ્દો અમે વ્યવહાર નો નિષેધ કરીએ છીએ એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? કે તું એવો નથી, તું એવો હો ને અમે નિષેધ કરીએ તો તને દુઃખ થાય. બાકી તો માફ કરજો, અમે તો સત્ય વાત કહીએ છીએ. વ્યવહારના પક્ષવાળા દુઃખ લાગે તો અમને ક્ષમા કરજો, બીજું શું અમે કહીએ? અમારી પાસે બીજું કઈ હતા રાખતા નહીં. નાની નો જન્મ નિષેધ કરવા માટે છે વ્યવહાર. એ બધું શાંતિભાઈ ને ઘેરે કોઈ જરા શાસ્ત્ર ના અભ્યાસ હશે આવ્યા ચર્ચામાં. એમને કહ્યું કે સમર્થ આચાર્ય ભગવાને વ્યવહાર ગણાવ્યો છે, દર્શાવ્યો છે. મેં કહ્યું બરાબર છે, સમર્થ આચાર્ય ભગવાને વ્યવહાર દર્શાવ્યો છે એ વાત સાચી છે, પણ નિષેધ કરવા માટે દર્શાવ્યો છે. અને નિશ્ચયથી દર્શાવ્યો છે, ઉપાદેય કરવા માટે આશ્રય કરવા માટે દર્શાવ્યો. ઘણી વાતો બહાર દુર્ગના પ્રતાપે આવી ગઈ. થોડો અભ્યાસ કરવો જોઈએ નિરંતર, કલાક બે કલાક અભ્યાસ, પછી ચિંતન, મનન, નિર્ણય અને પ્રયોગ, આટલી આવું. ઈષ્ટોપદેશમાં લખ્યું છે આચાર્ય માટે, ખરેખર આત્મા આત્માનો ગુરુ થશે ત્યારે સમજશે, કોઈ ના સમજાવવાથી કોઈ સમજશે. બિલકુલ શક્ય. નિમિત્ત અતિ ચિંતક છે, એક દિવસ બીજા દિવસો કઈ કરતો નથી. પછી સમાગમ, સમાગમ શું પણ ક્યાં સુધી
સમાગમ છે? ભક્તિ કરી છે કે જીનવર સ્વામી પ્રબળ નિમિત્ત છો નાથજી.
બરાબર,
એક પ્રશ્ન કર્યો છે કે હે માતાજી, આ નિમિત્તની અંદરમાં પ્રબળ નિમિત્ત ને નિર્બળ નિમિત્ત એવો કોઈ નિમિત્તની અંદરમાં પ્રકાર આવે તો શાસ્ત્રમાં સામાન ક્યાં? આ શબ્દ પ્રયોગ શા માટે કરો છો? સાચા દેવગુરુ શાસ્ત્ર જયારે આવે છે ત્યારે સહજ ભાવે એનું જ્ઞાન ઉભરી જાય, ત્યારે એને પણ એવો વિવેક દર્શાવે છે, પણ અંદરમાં તો પોતે જાણે છે કે ઓહો પ્રભુ આપ તો નિમિત્ત થઈ શકો, મારા ઉપર અન્ય કાલે એને એવો ભક્તિનો ભાવ પણ ના આવે તો નથી. એ નિષેધ કરવા માટે આપણે બદલી શકે છે
ભાઈ. ઉપયોગ એવો છે કે જેનાથી સમજે, જેના પ્રત્યે એને અર્પણતા આવે, ભક્તિ ભાવ સેજે આવે, પણ એ વાત હવેથી કહેવાની છે.
આપણે
પૂછીની છે, અહીંયા આપણે દર્શન કરવા શું કામ આવી છે ને? વ્યવહાર હોય છે એને બદલે વ્યવહારથી થાય છે, નિમિત્ત હોય છે એને બદલે નિમિત્તથી થાય છે, તો એ ભૂલ થઈ જાય. બાકી નિમિત્તથી થતું નથી અને નિમિત્તનો ઉલ્લેખ હોય તો બરાબર. આપણે સવારના પણ પણ નવકાર સુકા બોલીએ છીએ, નવકાર મંત્ર પંચપન મિનિટને આપણે ઉપકારી હરિયમ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુની, અથવા તો એ પદ મારા છે માટે હું એવું મારું સ્મરણ કરું ભવિષ્ય પર્યાય યોગસારમાં છે. પાંચે પણ ખરેખર નીચેથી તો આત્માના છે.
પોતાનો આત્મા અને પોતાની પર્યાયનું પણ જ્ઞાન, હવે એ જ્ઞાનમાં એને ખ્યાલ આવી શકે કે આવી પર્યાય ભણ છે, પર્યાય છે.
એટલે આખે કામ થાય છે, કોઈ મદદ સમજનો પેટ છે. આત્મા સમજવાનો પ્રયત્ન કરે, આજે ઓછો સમજાય કાલ વધારે સમજાય, તરફ વધારે મારે મારું સ્વરૂપ સમજવું છે. તો ધીમે ધીમે એ જ્ઞાન ઉઘડતું જાય. કહેવત છે, લખતા લખતા લયો થાય અને ચાલતા ચાલતા ગાવ કપાય, એ કહેવત છે. એટલે પ્રયત્ન પોતાનો આપણે લખવા લીધી ની અને આપણે વેપાર રોજગાર માં બીજા ક્ષેત્રે આપણે ચોટી ગયા તો એમાં તો આપણી ભૂલ છે,
આપણી નબળાઈ છે,
આપણી ભૂલ છે. નબળાઈ પછી નબળાઈ આવે તો નબળાઈ કહેવાય, પછી ભૂલ છે. તમારો આત્મા તમારી પાસે છે, હું જાણનાર દેખનાર છું. બસ જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર એમ તમે પણ. બસ સિદ્ધની હાર માં જ્ઞાનીઓ સિદ્ધની હાર માં બધા છે. અને જરાક સિદ્ધથી જુદો પડીને કર્તૃત્વમાં જો સંસાર છે, નાતાને બદલે કરતા માંડ્યું, ભાવમરણ થઈ ગયું, કોઈની હિંસા ન કરીને ભાવમરણ હિંસા થઈ ગઈ. આ આત્માની હિંસા ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કહાવો, જ્ઞાતાને કરતા માનવો, કરતા બુદ્ધિ એ સંકલ્પની ઉત્પત્તિ થઈ, વિકલ્પની એને હિંસા કહેવામાં આવે છે. નિશ્ચયથી એને હિંસા કહી પુરુષાર્થથી ઉપાય. પોતાના આત્મા ગવાણો ઘાત થઈ ગયો. પોતાને સ્વરૂપને ભૂલી અને પરને પોતાનું માનવું શ્રીમદજી કહે છે એ ભૂલ છે. દીવની ભૂલ એટલે પોતાને ભૂલીને પર ભાવે પોતાનો.
બોલો પરમ કાર્ય સદગુરુ દેવ.